સતત કર્મના આક્રમણ નીચે જીવતા જીવો એને કોઈ બાબતનું સુખ નહીં. અરે સવડું પણ અવડું પડે, કાંઈ વાંધો ન હોય તો અહીંયાથી ઊભો, કારણ કે કર્મનું આવરણ જબરજસ્ત. આ બધા ભારે કર્મી જીવ આપણે છીએ, આપણને આખા દિવસની અંદર 2-4 કલાક શાંતિ નથી મળતી. અને ક્યારેક તો કોઈ લોકો એમ કે ત્યારે હુતાય શાંતિ નથી, કાંઈ કામ નથી. સુવા સિવાય પથારીમાં તો એમાં શાંતિ. આ કોણ કરાવે છે? આ કોણ પરિણામ આપે છે? આ આત્માનું તો જ્ઞાની ભગવાન કહે છે કે તું તો સુખનું ધામ છો, તું તો શાંતિનો અવતાર છો, અનંત સુખધામ છો, તું પરમ શાંતિ રૂપ છો. તે આ બધી વાત ભગવાન તમે અમને આત્માને કહો છો, ને અમે આત્મા છીએ અને અમારી ગરબડનો પાર નથી, તો કે તું આત્મા ઓછો છો, કર્મ વધારે છો. તું આત્મા ઓછો છો, તારું આત્માનું સ્વરૂપ ઓછું પ્રકાશે. વધારે પ્રભાવ શેનો છે? કર્મનો પ્રભાવ. એટલા બધા તારા આત્માના પ્રદેશો ઉપર કર્મ લાગ્યા છે કે અત્યારે બહાર જે પરિણામ જોવા મળે છે એ કર્મનું વધારે મળે છે. એટલે શાંતિ ઓછી જોવા મળે છે અને અશાંતિ વધારે જોવા મળે છે, સમાધિ ઓછી જોવા મળે છે અને ક્લેશ સંકલેશ વધારે છે. તો આવી પ્રકારનું જો એને ઓછા કરવા હોય ઉપરના આવરણો, તો તપ કરે તો સત્તામાં રહેલા કર્મો નિર્જરી. અને જ્ઞાની પુરુષો જ્યારે શુદ્ધ થાય છે ત્યારે કેટલાય કર્મોથી રહિત થાય છે. આ જીવન ઉપરથી, આ ધરતી ઉપરથી વિદાય લઈએ ત્યારે કૃપાળુદેવ પણ કહે કે માથે ઘણો બોજો લઈને આવ્યા, હવે તે અવશેષ બાકી રહી ગયો એ હવે ભોગવવાનો, બાકી તો બધું ખતમ. તો બોજો ક્યાં હતો? કૃપાળુદેવના માથે હતો ને આપણા માથે નથી. અને એનો બોજો ક્યાં ગયો? એને કોણે ઉતારી નાખ્યો? અરે બોજો કર્મનો છે, આ આત્મા ઉપર લાગેલો છે. અને એથી આપણને પ્રતીતિ થવી જોઈએ. એટલે ઘણી વાર જ્ઞાની પુરુષો કે કોઈ કે ધર્મની શું આવશ્યકતા છે, ધર્મની શું આવશ્યકતા? તો કે તું 2-4 પ્રશ્નો તારી જાતને પૂછ કે તારું ધાર્યું થાય છે, તારું ધાર્યું થતું ભવિષ્યમાં શું થવાનું છે તને ખબર છે? તો કે એ ખબર પડતી. તો કોઈને વિશે તું કંઈ કહી શકે છે કે આમ જ કરશે ને આમ નહીં કરે? તો કે એ નહીં કરે. તો આવા કેટલાય ગૂઢ પ્રશ્નો આ લોકની અંદર જીવનમાં છે, એનો ઉત્તર તને ક્યાંયથી નહીં મળે. જ્ઞાનીઓ કે છે એ બધી કર્મની બાજી છે. એકને સુખ છે, એકને દુઃખ છે, બુદ્ધિશાળી છે, એક ગમાર છે, એક માના એક પિતાના સંતાનો હોવા છતાં એકને જાઓ જલાલી છે, બીજાને રોટલા છાશના વાંધા છે, એક મોટી પદવી ભોગવે છે અને બીજો ઘર ઘર રખડે છે. આ કેમ? એક જ પરિવાર, એક જ ગોત્ર, એક જ માં, એક જ જાતિ, એક જ વંશ. આ તને આ વિચિત્રતા, આ વિષમતા, આ બહુલતા કર્મની, આ કર્મ છે અને માટે ધર્મ છે. જો કર્મને મહત્ કરવા હોય તો ધર્મ સિવાય બીજો કોઈ ઉપાય જીવનમાં 2 જ વસ્તુ રહી શકે, કાં કર્મ અને કાં ધર્મ. કાં તું ધર્મ કરે છે ને કાં કર્મ કરે છે. ના કે તમારો છોકરો કેમ છે? તો કે અત્યારે સૂતો છે. કાંઈ સૂતો હોય ને કાં તોફાન કરતો હોય? ત્રીજી કોઈ અવસ્થા, ત્રીજી કોઈ અવસ્થા નથી અમારા બાબલા. હોય તો આખો ઘર માથે લઈએ, ઉઠતો છે ત્યાં સુધી ઘર આખામાં શાંતિ છે. ત્રીજી અવસ્થા જ નથી કોઈ એની પ્રવૃત્તિ કરતો હોય પોતાનું, ના એ બની જ નહીં. ઉત્પાદ્યો છે. શું કહે? એને ઉત્પાદ્યો છે. એમ આપણને કર્મનો ઉત્પાદ કેટલો છે એ લક્ષમાં આવે. કેટલો ઉત્પાદ છે કે આપણને કાંઈ નથી, 1 કલાક સુધી કોઈ કામ ન હોય ને શાંતિથી બેઠા હોય તો આપણે શાંતિ અનુભવી શકીએ ખરા? કુમાર, કંઈક ને કંઈક નો અહીંયા થી ઊભું કરીએ, કંઈક જવા દઈએ. આ કર્મ છે. કર્મને માત કરવાનો એકમાત્ર ઉપાય ધર્મ છે. એટલે અહીંયા આવે ધર્મના નવ તત્વો કહીને જ્ઞાની પુરુષ અત્યારે છેલ્લે મોક્ષ અધિકારમાં કહે છે કે ભાઈ તું બંધના કારણને બંધ કર એટલે સંવર થશે, અને અંદર રહેલા જે સત્તામાં રહેલા કર્મો છે જે લઈને આવ્યો છું એને માટે તપ કર તો એ આત્માથી અલગ થશે, કારણ કે એને જોડનાર જે તત્વ છે બાઇન્ડિંગ ફોર્સ જેને કહે છે એ છૂટું પડી જશે. એટલે કર્મોના પરમાણુ છે આત્મા સાથે કંઈ ભળી શકે તો નહીં, આત્મામાં પ્રવેશ કરી શકે નહીં, આત્મા તો અભેદ્ય છે, અખંડ છે. તો એ માત્ર વળગીને રહી જાય તો વળગવા માટે ચિકાસ હોય, આર્દ્રતા હોય, ભાવના વિકાર હોય, વિભાવ હોય, એને મદદ કરે ત્યાં સુધી રહીએ. પણ જો એ બરોબર તપને કારણે અંદરથી શુદ્ધ થાય અને એ બધું નીકળી જાય, વિનાશ નીકળી જાય, તો કર્મના પરમાણુ આત્માથી અલગ પડી જાય. બસ કર્મના પરિણામો આત્માથી અલગ થઈ જાય છે એ સ્થિતિને મોક્ષ કહે છે. સદાને માટે થાય તો જો કર્મના પરમાણુઓ આત્માથી ન છૂટે અથવા જેટલા છૂટે તેટલો મોક્ષ. કૃપાળુદેવે કહ્યું કે આ કાળમાં મોક્ષ નથી એ અપેક્ષાએ કહ્યું છે. શું કહ્યું છે અપેક્ષાએ? હા, સર્વથા મોક્ષ નથી, સર્વકર્મોથી નથી એમ સમજવાનું છે. મોક્ષ જ નથી એમની, જેટલું જેટલું મિથ્યાત્વ ટરે, જેટલા જેટલા કર્મના બંધો હળવા થાય તેટલો મોક્ષ ખરો કે નહીં? તો સંપૂર્ણ મોક્ષ ન હોય પણ અંશે મોક્ષ હોય કે ન હોય તો આ કાળે પણ મોક્ષ છે. હવે કેટલો છે એ સેના ઉપર આધારિત છે? એ કાળ ઉપર આધારિત નથી, આ જીવના પુરુષાર્થ ઉપર આધારિત છે કે એ કેટલા પ્રમાણમાં કર્મોને અલગ કરી શકે છે, કેટલા પ્રમાણમાં ધર્મની આરાધના તપની સાધના કરી શકે છે, તેટલા પ્રમાણમાં એ કર્મને અલગ કરી શકે છે, અને જેટલા પ્રમાણમાં કર્મ આત્માથી અલગ થાય છે તેટલા પ્રમાણમાં આત્માનો મોક્ષ છે. કેમ કે આત્માને બાંધનાર કર્મ સિવાય આ લોકમાં બીજું કોઈ પરિબળ, આ વાત દેશે. તો પોતાનો મોક્ષ પોતાના હાથમાં છે, કોઈ અન્યના હાથમાં કાળ ઉપર પુરુષાર્થ ઉપર. તાળ એ એવી પ્રકારનું સહાયકારી ઉપકારી હોય નિમિત્ત, કે તારું જો ન થવાનું ઉપાદાન ન હોય તો નિમિત્ત અવડું પડે, પણ ઉપાદાન હોય તો નિમિત્ત કંઈ કરી શકે. તો ઘણીવાર મહાપુરુષોને આપણે કહીએ છીએ બધા કાળજયી પુરુષો હતા. કાળજયી પુરુષો હતા એટલે કાળનો પ્રભાવ એના ઉપર પડી શકતો નહોતો. અને છ દ્રવ્યની અંદર સભ્ય સૌથી શ્રેષ્ઠ દ્રવ્ય કયું? જીવ. તો પછી કાળને ક્યાં મૂકવો? જીવથી નીચે મૂકો કે ઉપર મૂકવો? તો કાળને ગૌણ કરવો, ગૌણ થઈ શકે, ગૌણ છે જ, ગૌણ છે જ. વસ્તુનું એકવાર સ્પષ્ટતા બરોબર બેસી જાય તો પછી આ સાદવાદ ને સાપેક્ષ ને બધું સમજાતું જાય. તે એક અપેક્ષાથી વાત કરી, આપણું ઠેકાણું ન સાંભળે કેવું છે ને, જગત આવું છે ભાઈ શું કરીએ, દુનિયા આમ જ ચાલે છે ભાઈ શું કરીએ, સમયનો અત્યારે પ્રભાવ છે ભાઈ શું કરીએ, ચાલે બોલવું હોય તો બોલ, એમાં કઈ વાંધો નથી. પરંતુ તત્વથી તો શું કે છે, અને પાછું બોલે આત્માથી સૌ તો ખોટું શું કેમ બોલે? એમ કે ને આત્મા સૌથી હિન, આત્માથી સૌ હિન નહીં પણ આત્મા સૌથી હિન. મારો આત્મા કઈ કરી ન શકે, જરાક નિમિત્ત અવડું આવે એટલે ગયો, જરાક સંયોગ પલટાય એટલે ગયો. બસ પ્રભુ મારો આત્મા તો આવો છે સૌથી હિન છે, એટલે આ જગતમાં સામ્રાજ્ય કોનું? અજીવ, જડ આત્માનું નહીં. કેમ કે આત્મા તો હિન છે, હિનનો શું પ્રભાવ હોય, હિનની શું તાકાત હોય, હિનની શું શક્તિ હોય, બેસે છે બરોબર. આ મોક્ષ થયા પહેલા જે સરસ વાત મૂકે છે કે મોક્ષ થાય છે ત્યારે શું થાય છે, કે ચાર પ્રકારના કર્મનો ક્ષય થાય છે અને કેવળ જ્ઞાન. જ્યારે મોક્ષ થાય છે ત્યારે ચાર પ્રકારના કર્મો એટલે આત્માને આવૃત કરે એ કર્મો તમામ આવી ગયા ચારે પ્રકારના. આત્માના સ્વરૂપને આવૃત કરે, સ્વરૂપને હાનિ કરે, સ્વરૂપને પ્રકાશિત થતા રોકે એવા જેટલા કર્મો છે એ બધાનો સમાવેશ કરવા થાય, ચાર કર્મ. એ ચાર કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટે. સૂર્ય પ્રગટે છે ત્યારે કોઈ પણ જાતનું ઘાતી, એટલે આ જે ઘનઘાતી વાદળા છે ને, એ વાદળાઓ એકે રહેતા પૂર્ણપણે જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે વાદળાઓની અંદર રહેલું જળ સુકાઈ જાય છે. વાદળા ક્યાં સુધી બંધાયેલા રહી? અંદર પાણી છે, વિનાશ છે, તો વાદળાની અંદરનું જળ સુકાઈ જાય તો વાદળા તો હવા સિવાય કંઈ છે જ નહીં. એમ આ ઘાતી કર્મો એનો ક્ષય થાય તો આ સૂર્ય પ્રગટ્ય છે. અને આ બધા ગુણોને જે પ્રતિબંધક છે, આ બધા આત્માના ગુણોને, એનેથી બધા ખસી જતા કેવળ જ્ઞાન પ્રગટે છે. અને એક શબ્દ સરસ મૂક્યો છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય આ ચાર કર્મો સાથે નાશ પામે છે. સુનિતા બેન, આ બધાનો આધાર મોહનીય એક એવું તત્વ છે કે જેનાથી જ્ઞાનાવરણ ટકે, દર્શનાવરણ ટકે, અંતરાય ટકે. જેવું મોહનીયનો ક્ષય થયો, ક્ષીણ થયું, બારમું ગુણ સ્થાનક, તો મોહનીયનો ક્ષય થયા પછી જ્ઞાનાવરણને ક્ષય કરવા માટે કોઈ ગુણ સ્થાનક નથી. ખ્યાલ આવે છે? અંતરાયનો ક્ષય કરવાનું કોઈ ગુણ સ્થાનક નથી. બારમા પછી તેરમું, બારમું ક્ષીણ મોહ, કે મોહ જો ગયો તો તેરમું કેવળ જ્ઞાન પ્રગટ થયું. કારણ કે મોહનો આધાર ખસી જતા આ એકેય કર્મ આત્માના પ્રદેશ સાથે રહી શકે. એટલે અંતર્મુહૂર્તમાં, એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં એને કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો જે સમયે મોહનીયનો ક્ષય થાય, બીજા સમયે કેવળ જ્ઞાનનો ઉદય થાય. એટલે અહીંયા એક સાથે શબ્દ બરોબર આપણે સમજીએ કે સાથે એટલા માટે કે ભલે એનો ક્રમિક છે પણ આપણો કંઈ સમયનો ઉપયોગ આપણી પાસે છે? આપણી પાસે એક સમયનો ઉપયોગ છે? આપણે તો કલાકમાં ઓછો હોય, આપણને કંઈ ખબર પડતી નથી. ઉપયોગ આપણો ઘણો થૂળ છે. જ્ઞાનીએ સાથે શબ્દો મૂક્યો છે એ અપેક્ષાએ મૂક્યો છે કે ભાઈ ત્યાં પછી અંતર્મુહૂર્ત એ તો વધારેમાં વધારે સમય, અંતર્મુહૂર્ત એ તો ધડાધડ ધડાધડ કર્મના દળિયા ખસતા જાય. એટલે કે છે કે જેવું મોહનીય ગયું એટલે બધા સાથે જ ગયા, એમાં મોહનીય ગયું હવે રાહ જુઓ જ્ઞાનાવરણીય ક્યારે જાય છે? નહીં. એ શબ્દ સરસ એમ મૂક્યો છે કે ચારેય કર્મ સાથે નાશ પામે છે અને એને લઈને ચારેય ગુણો એને સાથે પ્રગટ. જેવું કેવળ જ્ઞાન થયું એટલે અનંત ચતુષ્ટય પ્રગટે, અનંત જ્ઞાન પ્રગટે, અનંત દર્શન પ્રગટે, અનંત ચારિત્ર સુખ પ્રગટે. તો કે સાહેબ ઉભારીઓ નથી, મોહનીયનો ક્ષય થયો છે, અનંત જ્ઞાન ક્યાંથી પ્રગટે? હજી જ્ઞાન ક્યાં, હવે વાંચવાનું શરૂ કરશો ને? કેટલી સરસ વાત કે ચારે કર્મો નાશ પામે છે ને ચારેય ગુણો સાથે પ્રગટે. આમાં કોઈ સમય છે જ નહીં, અપેક્ષા છે જેથી ચારે કર્મો, ચારે કર્મ કરતા ચાર નહીં પણ અનંત કર્મની પ્રકૃતિઓ પછી અનંત કર્મના પ્રકારમાં કેટેગરી એની ચાર, પણ એની અંદર ભેદ પ્રભેદમાં જાય તો અનંત છે. પાછો કોઈ એમાં દ્રવ્યનું યોગમાં આવેલો જાય તો એને તો અનંત છે ભાઈ. મોહનીની 28 પ્રકૃતિ છે, આની નામની 110 પ્રકૃતિ છે, આની આ પ્રકૃતિ. અરે જે પ્રકૃતિ તારે હિસાબ કરવો તો કર્યા કર, કોમ્પ્યુટર ઉપર બેસી જાય. ઓલો જ્ઞાનીને કાંઈ જરૂર નથી, કે છે કે મોહનીય ગયું એટલે મારા અનંત જ્ઞાનાવરણીયને ટળતા વાર લાગે નહીં. જેને માસુ સિવાય કાંઈ યાદ રહેતું નહોતું અને કાંઈ ખબર નહોતી શાસ્ત્રની, એને કેવળ જ્ઞાન થયું હોય તો અનંત જ્ઞાન આવતા વાર કેટલી લાગે? કાંઈ અક્ષર જ્ઞાન જ નહોતું, એને કેવળ જ્ઞાન આવ્યા પછી અનંત જ્ઞાન થતા કેટલી વાર લાગે? તો એ સમજવાનું. એટલે ચારેય ગુણો સાથે પ્રગટ થાય છે. જુઓ, ચારેય કર્મો સાથે નાશ પામે છે અને ચારેય ગુણો સાથે પ્રગટ થાય છે. જુઓ આ ધર્મનો પ્રભાવ. જુઓ, અચિંત્ય ચિંતામણી એને કહેવાય ધર્મ. ચિંતામણી રત્નનો અર્થ શું કરશો? જેનું ચિંતન કરો એવા ફળની પ્રાપ્તિ. ધર્મનું અચિંત્ય ચિંતામણી, તમે એનું કોઈ ચિંતન ન કરો તોય તમને પ્રાપ્તિ તો ફળની થાય. ધર્મ કરો તો તમને કર્મનો નાશ થાય, પણ તમે પ્રકૃતિ ગણી હોય, ઈચ્છી હોય, હું આમ કરું છું એટલે આ થવું જોઈએ એવી જરૂર. આ અચિંત્ય ચિંતામણી ધર્મ, ખ્યાલ આવે? ધર્મ અચિંત્ય ચિંતામણી છે. આ એની એક મોટી વિશેષતા છે. એટલે કહું કે મન માંગ્યું, તમે મોહની એનો ક્ષય થયો, તપ કર્યું, નિર્જરા કરી તો મને જ્ઞાન મળે, મને દર્શન મળે, મને ચારિત્ર મળે, અમારા અંતરાયો કરે. અરે કઈ માથાકૂટ કર્મ, આ ધર્મ કરીશ એટલે અચિંત્ય ચિંતામણી એનું ફળ જેટલું મળવા યોગ્ય છે એ તે તમામ. પણ તે માગ્યું નહોતું તો માગવાની જરૂર વણ માગ્યું છે. અને વ્યવહારમાં માગ્યા વિના તો આ જ્ઞાની પુરુષો માંથી પણ આ જ્ઞાની પુરુષ. પછી બીજું આ પ્રકરણ પૂરું થાય છે એ વિષયનો. પછી બીજો વિષય આવે કે સાહેબ આ તમે કહ્યું કે કર્મને દૂર કરવાથી મોક્ષ થાય છે અને એના જે કંઈ ઉપાય હતા એમાં બંધને બંધ કરવો, સંવર એટલે આવતા કારણોને અટકાવવા, અને નિર્જરા દ્વારા તપ કરવું, એમ એ સિવાય કોઈ બીજી પ્રોસેસ ખરી? આ બીજો પેરેગ્રાફ શું કહે છે એમાં કાંતિભાઈ? અચ્છા, ધ્યાન. એ ધ્યાન ને કર્મ ને શેની ઉપમા આપી છે? પહાડો, અભેદ્ય પહાડો જેને કહીએ, જબરજસ્ત, કોઈથી ભેદાય નહીં, કોઈ શસ્ત્રોથી જે પહાડ ભેદાય નહીં, એને ભેદવા માટે એક જ શસ્ત્ર જગતમાં કહ્યું છે. કયું? વજ્ર. ગમે તેવા પહાડો હોય એને વજ્રથી એ પહાડોના પણ ચૂરે ચૂરા થઈ જાય. આ વજ્ર એ નામનું એક શસ્ત્ર છે. એ શસ્ત્રની તાકાત, ઇન્દ્રનું શસ્ત્ર એ વજ્ર છે. અને આ કર્મો પહાડ જેવા છે, સામાન્ય હથોડા કામ આવે એમ નથી, ડાયનામાઇટ કામ આવે એમ. એ સુરંગ કરવી હોય તો આ બધા આપણે પુલ ને બ્રિજ ને બધું બનાવીએ છીએ. અહીંયા કે છે એક કઈ ની કારી ફાવશે, એ બધા પાછા આવશે. પણ વજ્ર સિવાય પહાડોને, અભેદ્ય પહાડોને વજ્ર સિવાય ભેદવા શક્ય એમ આ કર્મ કેવા છે? તો વજ્ર પહાડો જેવા છે, તેને વજ્ર જેવું સાધન એ તારે લાગુ પડશે. આ બધા બાકીના સાધન છે, આ બંધ ને સંવર કીધા, પણ હવે તું વિચાર કર કે જેના આવા ખૂબ એવા પહાડ જેવા કર્મો છે સાહેબ, જન્મો જન્મના છે આજકાલના, સાહેબ મારા કર્મો કેટલા જૂના? આત્મસિદ્ધિનો શિષ્ય જ કહે છે કે તમે આ બધી વાત કરી એ સહેલી વાત છે. કર્મો કાળ અનંતના સાથી ખેતીયા જાય. સાહેબ આ કઈ નાની મોટી વાત નથી કે હથોડીને કરું કટકા. જ્યારથી આ આત્મા છે ત્યારથી કર્મથી સંયોગમાં છે, અને એને ધંધો કર્મથી સંયોગથી છૂટવાનો કર્યો છે કે બંધાવાનો? કયા પત્રમાં કીધું છે? સમયે સમયે આ જીવ અનંત કર્મનો વ્યવસાય છે. સમયે આટલો કાળ એનો માત્ર કર્મના બંધની અવસ્થામાં જ ગયો છે. ક્યારે એને છૂટવાનો પ્રયત્ન કર્યો છે તો છૂટવા કરતા વધારે નહીં. કેમ કે જ્યાં સુધી અજ્ઞાન વિદ્યમાન છે ત્યાં સુધી, અજ્ઞાનનો તણખો હજી વિદ્યમાન છે ત્યાં સુધી એ ગમે તેટલા કર્મો બાંધી શકે છે અને આખા લોકના કર્મો પણ બાંધી શકે છે. તો એને ક્યારેક છોડ્યા હશે, પણ છોડવા કરતા એને બાંધવાનો ક્રમ વધારે થયો છે. આ જીવનું ગણિત છે. એટલે શિષ્યએ બહુ સરસ કીધું કે સાહેબ, અનંત કાળના આ અજ્ઞાનના કર્મો સાથી છે દિયા જાય. અને જ્ઞાની પુરુષે કહ્યું કે ભાઈ, આ સ્થિતિ જોતા આ પહાડ કર્મોના ભેદવા બહુ કઠિન છે, માટે અમે તને સાધન કહીએ છીએ. તારા બધાય સાધન અત્યાર સુધી કારગર થયા નથી, આમાં વજ્ર સિવાય હવે કંઈ કામ આવે એમ. વજ્ર લે, પહાડના ચૂરે ચૂરા થઈ ગયા છે. તો સાહેબ, આ વજ્ર મારે ક્યાં લેવા જવું? તો કે છે, શુદ્ધ આત્માનું ધ્યાન એ વજ્ર સમાન છે. વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું વજ્ર વડે ઘણી સહેલાઈથી તોડી શકાય છે. શું સાધન કીધું? વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવારૂપ વજ્ર. વજ્ર કયું? ધ્યાન. તેનું ધ્યાન વિશુદ્ધ આત્મા. અને આત્માનું વિશુદ્ધ કેવું સ્વરૂપ છે એ જ્ઞાની પુરુષના વચનથી એ પોતે વિશુદ્ધ આત્માનું ધ્યાન, જેને કૃપાળુદેવે કહ્યું કે સહજ આત્માનું ધ્યાન, સહજ સ્વરૂપ આત્માનું ધ્યાન. આ આત્મા કેવો છે? તો અનંત પ્રકારના જ્ઞાન ગુણોનો પિંડ છે. એવું એનું ધ્યાન કરે કે હું અકષાયી છું, હું અસંગી છું, હું નિર્મોહી છું, હું નિર્લેપ છું, સર્વ ભાવોથી હું સર્વથા ભિન્ન છું, તમામ પદાર્થોથી હું અસંગ છું, પૂર્ણ છું, અનંત સુખનું ધામ છું, પરમ શાંતિ સ્વરૂપ છું, સ્વયં જ્યોતિ સમાન છું, આવું શુદ્ધ આત્મા, એવો પ્રભુએ શુદ્ધ આત્મા કીધો છે. આ કોઈના ઉપર અવલંબિત નથી, આ કોઈના ઉપર આધારિત નથી, આનું સ્વરૂપ સ્વયં છે. એ આત્મા પૂર્ણ છે, સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પરિપૂર્ણ છે અને સ્વયં પૂર્ણ છે. એની પૂર્ણતા જગતના કોઈ પદાર્થ ઉપર કે કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત નથી. જગત જગતની રીતે કામ કરે અને સ્વરૂપ સ્વરૂપમાં સ્થિર હોય. આવા આત્માનું ધ્યાન કરવું, માટે ધ્યાન કરતા પહેલા જ્યાં સુધી શુદ્ધ આત્માનું ચિંતમન ન હોય, એટલે કૃપાળુદેવે સરસ મૂક્યું કે શ્રેષ્ઠ ધ્યાનના તો ઘણા પ્રકાર છે, પણ સૌથી શ્રેષ્ઠ ધ્યાન કયું? જેમાં આત્મા વર્તતો હોય, શુદ્ધ આત્મા જેના ધ્યાનમાં વર્તતો હોય એ ધ્યાન એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. હવે એ ધ્યાન શેનાથી થાય? આત્મ ધ્યાન શેનાથી થાય? તો કે આત્મ જ્ઞાનથી. આત્મ ધ્યાન આત્મ જ્ઞાનથી થાય. આત્મ જ્ઞાન વિના આત્મ ધ્યાન ન થાય. જગતનું ધ્યાન જગતથી થાય, વિષયોનું ધ્યાન વિષયથી થાય, પદાર્થનું ધ્યાન પદાર્થથી થાય. જેનું ધ્યાન કરવું હોય એને તમારે કેન્દ્રમાં લાવવો પડે, પણ આત્મધ્યાન કરવું હોય તો આત્માના જ્ઞાનથી થાય, અને આત્મજ્ઞાન આત્મવિચારથી થાય. આત્મવિચાર વિના આત્મજ્ઞાન કોઈ દિવસ નહીં. અને આત્મવિચાર આત્મત્વ પ્રાપ્ત પુરુષના બોધ વિના કોઈ કાળે ન થાય. છાપા વાંચે ન, ટીવી જોયાથી ન થાય, મેગેઝિન વાંચવાથી ન થાય, અને ગમે એટલી જાહેર સભાઓ સાંભળવા જાય તો. આત્મવિચાર તારે જોઈએ છે તો જેને આત્મા પ્રાપ્ત કર્યો છે, જેને પ્રગટ છે, એ પુરુષના વચનની અંદર તો વિચાર કરીશ તો એમાં આત્મા ધબકતો જોવા મળશે. કૃપાળુદેવે કીધું કે અંધારાના ગમે તેટલા તમે પ્રકાર કરો, એનો એક પણ પ્રકાર અજવાળા રૂપ યાદ આવે છે, બધું માહિતી હોય તો કઈ ખ્યાલ આવશે કે ગમે એટલા પ્રકાર કરો તો એનો એક પણ અન્ય પ્રકાર કર્યો અંધારાનો, એમાં કઈ અજવાળા રૂપ હોય નહીં. એમ જગતના કહેવાતા જ્ઞાનીઓના, પંડિતોના, આ બહુસુદ વિદ્વાનોના ભાષણો ગમે તેટલા સાંભળીએ, એમાંથી આત્મવિચાર ન મળે, ન મળે ને દાખલા સરસ, બોલવાનું સરસ, ઉપમાઓ સરસ, અને બે કલાક સુધી ગઝલ ને આમ તેન કઈ ખાલે, પણ ભાઈ બધું મળશે તને આત્મા સિવાય. જ્ઞાનીનું એક વાક્ય જો તને પકડાઈ ગયું તો એમાંથી આત્મા નિત્ય. એટલે સદબોધનું શ્રવણ ભગવાન મહાવીરે ઉત્તરાધિક સૂત્રમાં કીધું કે મનુષ્ય દેહ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે, પણ એમાં પણ સદબોધનું શ્રવણ એ તો અતિ દુર્લભ છે. પછી તારી શ્રદ્ધા થાય, પછી શ્રદ્ધા અને વીર્ય વાત કરી, પણ સદબોધનું શ્રવણ થાય તો ને મનુષ્ય થયો અને જીવનભર સુધી ખૂબ દેશ વિદેશમાં ફેરો ને એટલો બધો નોલેજેબલ, પણ ક્યાંય એને આત્માનો વિચાર સાંભળો નહીં કે આવ્યો પણ. જો આખી જિંદગી ગઈ આપણે, પાંચમાં પૂછાતો હતો, આ 56ના ભાવમાં આવેલો છું, કાંઈ રહ્યું નહીં, એ માનતો રહ્યો કે મારા જેવો જગતમાં કોઈ વિદ્વાન નહીં, અને એના આશરે તો માનતા રહે કે મારા ભાઈ જેવો તો કોઈ બહુ આ. પણ આત્માથી અણસ્પર્શ્ય ચાલ્યો છે આવો મનુષ્ય દેહ મળ્યો, કેમ કે એને જીવનમાં ક્યાંય સદબોધનો યોગ થયો, ક્યારે જ્ઞાની પુરુષની, અનુભવી પુરુષની કોઈ વાણી, કોઈ વચન એના અંતરને સ્પર્શ્યું, ક્યારે સાંભળ્યું તો ન સાંભળ્યું કર્યું, ક્યાંક તો ખોટો ટાઈમ બગાડ્યો, કદાચ કોઈ જ્ઞાનીના એને બોધમાં જવાનું થયું તો એને એમ થાય કે મજા આવી, આના કરતા ડાયરામાં ગયો હોત તો અભાગ્યો છે ને, તો સારું હતું. આ એને આત્મ ધ્યાન, વિશુદ્ધ મોક્ષના અર્થી જીવોને કર્મો દૂર કરવા શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે યોગ્ય માણસ, યોગ્ય માર્ગ છે. ઔષધ વિચાર અહીંયા આપ્યું છે કે અસાધ્ય રોગ હોય અને એકદમ પીડાતો હોય, પણ જો એને સાચી ઔષધિ મળે તો શરીર રોગરહિત થાય છે, તો એના કેવો આનંદ થાય છે. એવી કર્મની અસાધ્ય જણાતી વ્યાધિ આ જીવને લાગુ પડી છે. વ્યાધિ છે, કર્મ છે, રોગ છે, એ જીવને લાગુ પડેલી છે. એને રોગ મુક્ત કરવાનો અવસર આ મનુષ્ય જીવનમાં આવ્યો છે. બાકીની યોનિમાં આ ઔષધમાં રોગ સાથે જ જીવે અને રોગ સાથે જ મરે. આ રોગ ઓછો કરવાનો જો કોઈ અવસર હોય તો મનુષ્ય જીવન, કે જ્યાં એ સદ વિચારરૂપી ઔષધ વિચાર ધ્યાન, કયું ઔષધિ મનુષ્ય જીવનમાં લઈ શકે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં. ઔષધ વિચાર, ઔષધ તો તારી પાસે જ છે, સદગુરુ પાસે નથી. બરાબર વિચારો, કૃપાળુ દેવની વાત લઈને બેઠા છીએ, આ પુરુષને ઓળખતા નથી ને મહિના આપને તેમને, ઔષધ કોણ આપી શકે? ઔષધ પોતાનું જ છે, પોતાનો વિચાર, પણ એ વિચાર પ્રાપ્ત થાય છે, એની દિશા મળે છે, લક્ષ કરાવે છે. ઔષધ વિચાર ધ્યાન, આત્મા પરાવલંબી થઈ ગયો તો મારે ઔષધ કોક પાસેથી લેવા જવું પડશે ને, અને આપે તો થાય, ન આપે તો ન બને. ઔષધ વિચાર, અને વિચારરૂપી ઔષધ મને મળે અને એને મારે ફેરવવું છે, શુશ્રુષામાં શરીરમાં ઔષધનું સેવન કરવું પડે, ઔષધિ મળી ગઈ, પડીકા મળ્યા, દવા મળી અને ખિસ્સામાં રાખી તો કઈ રોગ જાય એમ સંસ્થાની અંદર, સ્વાધ્યાયની અંદર, સત્પુરુષના સમાગમની અંદર બોધ મળ્યો, આત્મવિચાર મળ્યો. પણ આત્મવિચારમાં વિચાર પછી ધ્યાન કીધું છે એ વિચારનું તું સેવન કર. જે તને આત્મા સંબંધી વિચાર મળ્યો છે એ 10 મિનિટ તો પહેલા એનું સેવન કર. કેટલાક ઔષધો એવા હોય કે ડોક્ટર એમ કે કલાકે કલાકે, કેટલાક એવા હોય કે ભાઈ દિવસમાં એક વાર લે. પાવરફુલ હોય તો એમ કે એક વાર લેજો તો ચાલે. પણ હવે આપણે તો કઈ ઠેકાણું છે ને, એટલે કે છે કે ભાઈ વારંવાર સમયે સમયે તમે આ ધ્યાન કરો. સાધુઓને કહ્યું કે સતત ધ્યાનમાં, કારણ કે આ રોગ એવો છે કર્મનો, એવો અસાધ્ય છે અને એવો અભેદ્ય છે, જન્મો જન્મનો ભેગો થયેલો છે. આ રોગ નહીં જાય તો તમને મારી નાખે, આત્માને મારી નાખે. આત્મઘાતી રોગ છે, કાં તો તમે રોગને મારો અને કાં તમે મરીને જાઓ. આ મનુષ્ય જીવનમાં તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે કર્મરૂપી રોગને મારીને જાઓ અને કાં એનાથી મરીને જાઓ. પછી તો પતી ગયું, એનાથી મરીને ગયો એટલે શું થાય? કર્મરૂપ વિકાર ભરીને ગયો, શું કરવું છે એને? તો એક જ મનુષ્ય દેહની અંદર આ એક અવસર છે કે જેમાં વજ્ર જેવું સાધન તારી પાસે છે અને કર્મોના પહાડના પહાડ અભેદ્ય હોય તો પણ એને તોડી અને ભાંગીને ભૂક્કો કરીને ચૂરા બોલાવી નાખે એવી તાકાત આ વિચાર અને ધ્યાનમાં છે. વિચાર કે સત્સંગ, સ્વાધ્યાય, સદવિચાર, સદવાંચન, આ બધા વિચારના માધ્યમો છે. અને પછી પોતે આત્મ સ્વરૂપનું, એમાંથી જે કાંઈ આત્મ સ્વરૂપ કેરું ધ્યાન કરે અને ધ્યાન એનું જેટલું નિર્વિકલ્પ થાય, જગતના પદાર્થો નહીં, કોઈ કલ્પના તો નહીં જ ન થાય, ધ્યાન તો ન કરવું, કલ્પનાનું તો ન જ કરવું. ધ્યાનમાં કોઈ કલ્પના ચાલે નહીં, વિશુદ્ધ આત્મ ધ્યાન, એનું ધ્યાનનો વિષય આત્મા જ રહેવો જોઈએ. અને એ આત્મા રહેવા માટે એ જ વિચાર કે હું દેહાદિ સ્વરૂપ નથી, સર્વભાવોથી આત્માને વયાવૃત કરવો, છોડવો, છૂટો કરવો. હું નથી, 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 દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, એક પરમાણુ માત્ર મારું નથી. હું પરતણો નહીં પરણ મારા, જ્ઞાન કેવળ એક. આવી અત્યંત સ્થિર અવસ્થા, શુદ્ધ અવસ્થા, અને હું શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા છું. આજે કદાચ 1/2 મિનિટ ધ્યાન થાય, પણ પ્રયત્ન સતત એના એ કરે તો એ ધ્યાનની માત્રા વધતી જશે, સમય વધતો જશે અને કર્મ ચકના ચૂર થતા જશે. કેમ કે આ જ્ઞાનીએ ઔષધિ કીધી છે, ઔષધિનું સેવન થાય અને રોગ હટે નહીં, અને ઔષધિ સાચી હોય તો એ બની શકે. આ તો કીધું કે અમૃત પીધું ને અમર થયો નહીં, તો પીધાની રીત નહીં જાણી, અને કાં તો ઘટમાં ગયું નહીં અને કાં તો ઈતરું પાણી. મૂરખ અમૃતનું કૂંપી હાથમાં આવી છે અને તે પીધા પછી અમર ન થયો તો તને પીતા આવડ્યું નહીં. ઘટમાં ન ગયું, અહીંયા જ પકડી દેખો, અંદર ઈતરું ઈતો પાણી. એમ આવા અનેક સત્સંગ, અનેક સ્વાધ્યાય, અનેક જ્ઞાનીના આવા યોગ, અને એને જો વિચારની અંદર કસ્યાની બરોબર લીધા નહીં, મનન ચિંતન આ બધી રીત છે તો ધ્યાનમાં જવાય. અને સીધું ધ્યાનમાં જવું છે, મનન કર્યા વિના, ચિંતન કર્યા વિના, કેમ કે ટાઈમ નથી, ઘરના કામ કેટલા. અમને માંડ રાત્રે 7-10 મિનિટ સમય મળે અને તે સુવાના ટાઈમે, એટલે શું શું થતું હોય,
થાકી ગયા હોય,
થાકી ગયા હોય, એટલે જેવો બેઠો નમોરી અંદર તો બસ છે. અને પછી પાછો મૂરખ એમ કે મને તો ભગવાનના સ્મરણમાં જ સુઈ ગયો. તું ભગવાનના સ્મરણ કરતા થાકીને સુઈ ગયો, ભગવાનના સ્મરણમાં નથી સૂતો, જાગૃત નથી સૂતો, તને મૂર્છા આવી ગઈ, બેહોશ થઈ ગયો છો. પણ જીવને ભ્રાંતિનો કોઈ પાર નથી, અંગામાં ખાને હું આમ કરું તો બસ મને તો ઊંઘ આવી ગઈ, ઊંઘ નથી આવી. જવા દે ઔષધ વિચાર જ્યાં આવી કર્મની અસાધ્ય જેવી ગણાતી વ્યાધિને શુદ્ધ ધ્યાનરૂપ ઔષધ વડે દૂર કરવાથી આ યોગીને પ્રાપ્ત. આ યોગી એ ધ્યાનનો જે માર્ગનો છે એ યોગી છે. એટલે અષ્ટાંગ યોગની અંદર જે યોગીનું સ્વરૂપ મૂક્યું છે કે હવે એ યોગી બને છે, તો યોગી એની અવસ્થા ધ્યાન અને સમાધિ ધારણા સુધી એ બધી પોતાની જાતને બરોબર સંપન્ન કરે છે. અને પછી એનું સાધન કયું? તો કે ધ્યાન અને સાતમો અંગ અને યોગનો આઠમો અંગ. આ એનું મળે જૈન દર્શનમાં ગુણસ્થાનક પ્રમાણે કહીએ તો આઠમા ગુણસ્થાનક પછી એની આખી અપ્રમત અવસ્થા આવે છે. એટલે હવે સતત જાગૃત, સતત જાગૃત, સતત જાગૃત. ત્યાં સુધી સંયમમાં હતો પણ પ્રમત સંયમ હતો, હવે અપ્રમત અવસ્થા આવે એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ફરીથી એક પ્રયોગ કરવા ન પડે. આ અનિવૃત્તિકરણ થયો એ થયો, અને એમાં ને એમાં એ સૂક્ષ્મ સંપ્રાય ઉપશાંત મોહ, ક્ષીણ મોહ અને સીધું. પણ આ એક કઈ આઠમાંથી તેરમાં સુધી એનો કાળ તો માત્ર બે ઘડી. બોલવાનો ઘણો, બોલવામાં બધું સમજાવવું હોય તો ઘણું સમજાવવું પડે. અપૂર્વકરણ સમજાવવું, અનિવૃત્તિકરણ સમજાવવું, સૂક્ષ્મ સંપ્રાય સમજાવવો, ઉપશાંત મોહ સમજાવવો અને ક્ષીણ મોહ સમજાવવો, અને પછી નિર્વિકલ્પ એવો અનુભવ કેવળ જ્ઞાન સમજાવવો. તો એમાં તો વર્ષોના વર્ષો કદાચ જાય, પણ જેને થાય એને કે બધું મને સમજાવી ગયું, બંધ કરો તમે, હું તો પામી ગયો. અદભુત વાત છે. મોક્ષ અધિકારની અંદર આજે આપણે આ બે સૂત્રો વિચાર કર્યા થોડું. એક પેલું કે બંધ અને આશ્રવ અને સંપર્ક અને નિર્જરા, આ ત્રણ. આશ્રવ બંધ કરો, સંવર્થી રોકો એને, અને નિર્જરાથી એને છૂટા પડો. અને બીજું કહ્યું કે છતાંય છૂટા ન પડતા હોય, તપથી પણ કર્મો દાદ ન દેતા હોય, ધ્યાનમાં રહ્યા જાય. પ્રકાર કૌશલમાં આવી જાય. છ છ બોલો અભ્યાસ કરતા. પ્રાયશ્ચિત, પ્રયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયો સ્તર, ગમે એટલે બહુ. પછી આ જાજુ યાદ રાખવા જાય છે ને આમાં તો. તમે કયો છો એટલે મારું શું કહું, કેટલું અંતર્ગત હોય છે એની અંદર. એટલે ટૂંકની જયારે આપણે વાત કરીએ ત્યારે એમાં બધું અંતર્ગત છે, બધું નિહિત છે, બધું અપેક્ષિત છે. એટલે અહીંયા સીધી વાત મૂકી દીધી, એક કીધું રાજદ્વેષનો છોડી દેવા. એમાં આખો તમારો ક્રમ આશ્રમ સંવર અને નિર્જરાનો કૃપાળુ દેવી એક વાક્યમાં. બીજો કીધો ઔષધ વિચાર ધ્યાન, એની અંદર એ અભ્યંતર તપના જે કાંઈ છે સ્વાધ્યાય આવી ગયો, નહીતર વિચાર ક્યાંથી આવે. અને પછી કયો સ્તર ગાયો એમાં ધ્યાન આવી ગયું. શુદ્ધ વિશુદ્ધ જયારે કહે છે, વિશુદ્ધ એટલે કાયાને વોસીરાવીને થતું ધ્યાન, ખ્યાલ આવે છે? કાયાને વોસીરાવીને થતું ધ્યાન. હું ધ્યાન કરું છું એ નહીં, પણ વિશુદ્ધ ધ્યાન મારે કરવું છે તો કાયાને પણ, એટલે કાયાની બધી ક્રિયાઓને, મન વચન કાયાને અને એની જે કાંઈ અવસ ક્રિયા છે ચાલ્યા કરશે એ દોષ ગણીને પણ હું ધ્યાન કરું છું, તો એને વિશુદ્ધ ધ્યાન. હવે આગળ
તેમની દેશના અનુભવ હોય છે
પછીનો પેરેગ્રાફ વચન શું વાત આવી જ્ઞાન પ્રાપ્ત થાય છે આ કેવળ જ્ઞાની એ કેવળ જ્ઞાની ત્યારે શું કરે છે ધર્મોપદેશ આપવાની પ્રવૃત્તિ જગતના જીવોને માર્ગ પ્રકાશિત કરે ઉપદેશકપણું જેને કહીએ લોક ઉપદેશકપણું એને પ્રાપ્ત થાય છે અને એ દેવો ત્યારે એની સેવામાં હોય છે એમની દેશના અમોઘ હોય છે અમોઘ એટલે અસર ને અમોઘ એટલે જે અચૂક જે ઉપાય પાછો ફરે હા અમોઘ શસ્ત્ર એકવાર ફેંકે ફેંકલ્યું હોય તો લક્ષ્ય વિંધ્યા વિના રે નહીં એને અમોઘ કહેવાય રામના બાણ જેને કહીએ એ અમોઘ બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર કેટલા બધા શસ્ત્રો છે એની અંદર આ બ્રહ્માસ્ત્ર છે એ અમોઘ છે અમોઘ છે એટલે એ કોઈ પણ શસ્ત્ર એનો પ્રતિકાર કરી શકે નહીં એમ ભગવાનની ઉપદેશની વાણી દેશના છે એ અમોઘ છે દેશના આપણે જે આપણી પાસે જ્ઞાન છે એ ભગવાનની દેશના છે આગમ શું છે ભગવાનની દેશના છે આપતવાણી એટલે ભગવાનની દેશના અને કૃપાળુ દેવે છ પદના પત્રમાં પણ આ છ પદને શું કીધું છે અનંત અનાદિ સ્વપ્ન દશાથી જીવને ઉત્પન્ન થયેલો એવો અહંભાવ અને મમત્વ હતો તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે, દેશના પ્રકાશી છે, ભગવાનના જ્ઞાનમાંથી આ પ્રકાશિત થયેલી છે. અહીંયા કોઈ કેવા સાંભળવાનો ભાવ નથી આવતો, બહુ અદભુત શબ્દ પ્રયોગ છે. એક તો દેશના અને બીજું પ્રકાશિત. તો છ પદની દેશનાનું કેટલું મહત્વ, છ પદનું મહત્વ જે છ પદના પત્રમાં અને આત્મસિદ્ધિની અંદર આ છ એ છ પદ કે છ પદ જે દર્શાવ્યા છે, છ પદ છે એ જ છ સ્થાનક છે, જે છ સ્થાનક છે એ છ દ્રવ્ય છ દર્શન છે. તો આ એનો આખો ભગવાનની દેશનાના સારરૂપ. એટલે એમણે કહ્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોની છ પદ જે કયા છે, સમ્યક દર્શનના નિવાસ હોય તો ત્યાં એ ભગવાનની દેશના અમોઘ હોય છે. તો આ છ પદનો પત્ર આત્મસિદ્ધિ આ અમોઘ થાય જો વિચારીએ, જો ઉપયોગપૂર્વક એના ઉપર મનન ચિંતન અને એનું ધ્યાન થાય તો અમોઘ સાધન. અને બોધ આપે છે ત્યારે ભગવાનનો આ મહિમા ગાયો છે કે આઠ પ્રાપ્તિહારી એટલે આઠે આઠ વસ્તુ શું છે એ દેવો એના પુણ્યને કારણે એની પાછળ જ્યારે ઉપદેશ ભગવાન આપે ત્યારે આ બધી રચના દેવો કરે. પણ એમાંથી શું થાય છે, એની દેશનાથી આત્મજાગૃતિ વધે, લાભ શું થાય જગતના જીવોને, આત્મા મહિમા કેનો વેદાય. જો ભગવાનના બાહ્ય ચમત્કારનો મહિમા વેદાય તો એની પાસેથી આત્મજાગૃતિ જીવ પામી શકે. કોઈ પણ જીવ જ્યારે દેશના આપે, બોધ આપે અને બોધની અંદર પુણ્યના કારણે બધો પ્રભાવ હોય, એ પુણ્યના પ્રભાવની અંદર જીવ એ પ્રભાવમાં રોકાઈ જાય, એના મહિમામાં રોકાઈ જાય, એના બાહ્ય વૈભવમાં રોકાઈ જાય, એના ઐશ્વર્યમાં રોકાઈ જાય. કેવું આમ હતું ને, કેવું આમ હતું ને, કેવું આવું હતું, બસ તો કેવું હતું કર્યા કરશે. તારો લક્ષ્ય ક્યાં થવો જોઈએ જીવોનો, ભગવાનની આત્મજાગૃતિ રૂપ દેશના સ્વરૂપને જગાડે એવું ભગવાને શું કર્યું, એની વાતમાં શું આવ્યું. ત્યારે ચામર જોયા કરે, મોતીના જોયા કરે. તો આવા કારણે જગતના જીવો સમવસણમાં જઈને પણ ભગવાનનો બોધ પામી શક્યા. એટલે જેને આ મહિમાથી પર થાય એવી વાણી છે અને આવો એનું આત્માનું સ્વરૂપ છે એ તો અહીંયા પછીના કહેતું છે કે આત્માનું સ્વરૂપ એ તો ચૈતન્ય છે અને એ તો જ્ઞાનમય છે. પણ પ્રતિબંધક રૂપ પ્રબળ હોય તો આ જ્ઞાનનું કામ થતું નથી. આ જ્ઞાનમાં સામર્થ્ય કેટલું, આખા વિશ્વના દ્રષ્ટાપણાનું સામર્થ્ય, આખા વિશ્વને એ પોતાના જ્ઞાનમાં દ્રષ્ટા તરીકે જોઈ શકે એવું અનંત સામર્થ્ય યુક્ત એક જ્ઞાન છે. પણ કર્મરૂપી જો પ્રતિબંધક પરિબળ વધારે હોય તો આ કામ કરતું નથી. આપણી આંખમાં ઘણી તાકાત છે જોવાની વ્યવહારિક દ્રષ્ટિએ, પણ એમાં જો મોતીઓ હોય તો, ફૂલું હોય તો, ગ્લુકોમા હોય તો આંખને, તો આપણું વિઝન આપણી દ્રષ્ટિ સંકીર્ણ થાય, સાંકડી થાય, ટૂંકી થાય, ધૂંધળી થાય, ઝાંખી થાય. પદાર્થી નહીં છે, આંખી નહીં છે. પ્રતિબંધક આંખની દ્રષ્ટિમાં પ્રતિબંધક રૂપ ચાલુ પડ્યું છે, ફૂલું પડ્યું છે, આંખની અંદર ઝામર આવી છે, પાણી ભરાણા છે, મોતી બિંદુ વળ્યું છે. તો આંખની શક્તિને એ આવરે છે આ પ્રતિબંધક પરિબળો છે. એમ આ આત્માની અનંત જ્ઞાનની શક્તિ છે, પરંતુ કર્મનું જે પ્રતિબંધકપણું છે એટલે એનું વિશ્વદ્રષ્ટાપણું એ ચાલતું નથી. એટલે જો કર્મની હયાતી હોય ત્યાં સુધી આ જ્ઞાન પોતાનું વિશ્વજ્ઞાતાપણાનું સામર્થ્ય પ્રગટ કરી શકતું છે ખરું. તો ત્યારે એ કોઈની પાસે જઈને જેમ આંખની અંદર આપણે એના આવરણો દૂર કરાવીએ છીએ, એમ આ કે છે જ્ઞાનીના વચનોના ઔષધ વડે એમણે પોતાના જ્ઞાનના આવરણો દૂર કરાવી નાખે. અને જો એ આવી એક ઉદાહરણ આપે છે કે અગ્નિને અટકાવનાર ચંદ્રકાંત મણી, એ મણીની તાકાત છે કે અગ્નિ ગમે તેવો ઉષ્ણ હોય તો પણ એને ગરમી લાગવા દે નહીં, એવું ચંદ્રકાંત મણીની શક્તિ છે. અને બીજું મંત્ર, મંત્રથી પણ એના અગ્નિના સામર્થ્યને રોકે, એમ આ જ્ઞાનીની વાણી છે આ જ્ઞાનીની શક્તિ છે એ બધી આવી ચંદ્રકાંત મણી ગયેલી. ભગવાનની વાણી શીતળ છે, શાંત છે. કર્મનો ગમે તેવો અગ્નિ હોય જીવને બાળી શકતો નથી. અત્યંત તાપથી ત્રસ્ત હોય સંસારના ત્રસ્તથી, પણ ભગવાનના બોધની વાણી જે છે સાતા થોડી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, ત્યારે શીતળ પાણી એવી પ્રભુ. આ ભગવાનની વાણી, પ્રભુની દેશના, પ્રભુનો બોધ. આ કર્મના આવરણો ગયા પછી શુદ્ધ કેવળ જ્ઞાનની ભૂમિકામાં જે પ્રત્યો છે, અમોઘ છે, એ દેશના ચંદ્રકાંત મણી જેવી છે, અથવા તો મંત્ર જેવી છે કે અગ્નિ એને બાળી શકતો નથી. અને એથી કરીને આવું જેની પાસે હોય એ પ્રતિબંધ જ્યારે કારક જ્ઞાનાવરણીય કર્મ ખસી જાય, ત્યારે આ જીવ પોતાની શક્તિને યોગ્ય જાણવા યોગ્ય પદાર્થને જાણ્યા વિના અજ્ઞ, એટલે અજ્ઞાન, એ અજ્ઞ રહી શકતો નથી. કેટલી સરસ વાત, શબ્દ પ્રયોગ વાપરા છે કે જાણવા યોગ્ય, એટલે જ્ઞેયને જાણવા જાણ્યા વિના, ટૂંકમાં કહે તો જ્ઞેયને જાણ્યા વિના અજ્ઞ રહી શકતો નથી. તો આખું જગત જ્ઞેય કે જ્ઞાન, જ્ઞેય અને એનો હું જ્ઞાતા, તો જ્ઞાતા હું અને જ્ઞેય આખું જગત. જો આ બોધ મળે, પ્રભુની વાણી રૂપી મંત્ર મળે, ભક્તામૃત સ્તોત્રની અંદર આવે છે કે એ તારી વાણીનો મંત્ર, જો મંત્ર મંત્રલું પાણી કેમ રોગને દૂર ન કરે, એમ તારા નામ સ્મરણ મંત્રથી આ બધા પાપો દૂર થઈ જાય. આ ભગવાનની વાણી મંત્રરૂપ પણ કીધી છે, ચંદ્રકાંત મણિરૂપ પણ કીધી છે, શીતળ કીધી છે, અમૃત સમાન કીધી છે. આ બધું મળે તો જીવ અજ્ઞ રહી શકતો. આ તાકાત, બોધની તાકાત, આ જેનું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે જેને, એની દેશનાની તાકાત. આ બોધ નિર્વાસિત છે, કોઈ વાસના પ્રભુમાં નથી. પ્રભુ નિર્વાસિત થયેલા છે એટલે અહીંયા વાત મૂકી છે. એની વાણીની આ અસર છે, વિશેષ આપણે આગળ કહું.
Thank you.